गाथा 75 में पानो नंबर 184 आत्मज्ञान विन अन्य जे ज्ञान न तेनु नाम तेते रहित तप पण बने दुख कारण सुतराम। आत्मज्ञान विनाना शास्त्र आदि नु ज्ञान पण कण ज्ञान पण कई प्रयोजन नथी, आदि ज्ञान नु पण कई प्रयोजन नथी। कारण के वितराग स्वसंवेदन ज्ञान विनानु तप पण जीवने शीघ्र दुखनु कारण थई पड़े छे। निदान आदि शल्य तथा विषयोनी इच्छारूप मनोरथोनी विकल्प जाळ अग्निनी ज्वाळाथी रहित जे ज्ञान छे ते सम्यक ज्ञान छे। विकल्प जाळरूपी अग्निनी ज्वाळाथी रहित जे ज्ञान छे ते सम्यक ज्ञान छे। निजात्म बोध वगरनु बाह्य ज्ञान आत्माने माटे कल्याणकारी नथी। जे ज्ञानथी आत्मा जणाय ते ज ज्ञान वास्तविक अने कल्याणरूप छे। તે સિવાયના અનેક પ્રકારના વિકલ્પોને ઉત્પન્ન કરનારું બાહ્ય જ્ઞાન આત્માને ઉપયોગી નથી। શિષ્ય કહે છે કે નિદાન શું? તેનું સમાધાન, દાન, પૂજા, જપ, તપ આદિ કરીને ભોગોની ઈચ્છા કરવી તે નિદાન શલ્ય છે। શલ્ય એટલે કાંટો। જેમ શરીરમાં કાંટો ઉછ્યા કરે તેમ શલ્યને લીધે આત્મા અંતરંગમાં ક્લેશ અનુભવ્યા કરે છે, પણ શલ્ય રહિત જ્ઞાનથી મોક્ષ થાય છે। શબ્દ શાસ્ત્રાદિનું જ્ઞાન મોક્ષનું કારણ નથી, તેમ નિદાન સહિતનું તપ પણ દુઃખનું કારણ થઈ પડે છે। જ્ઞાન વિનાના તપ વડે જે ભોગો અથવા વૈભવો મળે છે તે બધા નાશવાન અને અશાંતિના કારણ હોય છે। એ આત્મજ્ઞાન વિનાનું તપ અને શ્રુત મંદ કસાઈને લીધે કંઈક પુણ્યનું કારણ થાય છે, અને તેથી જીવ દેવોનું સુખ પામે, પણ તેથી મોક્ષ પામી શકે નહીં। અહીં એ કહેવા માગે છે કે આત્મજ્ઞાન હોય તો જ આ બધા બીજા બધા શાસ્ત્રોનું જ્ઞાનનું કંઈ પ્રયોજન છે। જો આત્મજ્ઞાન ન હોય, વિતરાગ સસંવેદન જ્ઞાન ન હોય તો પણ તપ પણ જીવને દુઃખનું કારણ થઈ પડે છે। એટલે બાહ્ય જ્ઞાન કોઈ પણ રીતે આત્માને માટે કાર્યકારી નથી। જે જ્ઞાનથી આત્મા જણાય તે જ જ્ઞાન વાસ્તવિક અને કલ્યાણરૂપ છે। દાન, પૂજા, તપ આદિ ભોગોની ઈચ્છા કરવી એ નિદાન શલ્ય છે, પણ શલ્યને લીધે તો આત્મા અંતરંગમાં ક્લેશ અનુભવા કરે છે, પણ શલ્ય રહિત જ્ઞાનથી જ મોક્ષ થાય છે। એટલે કે જ્ઞાન વિનાના તપ એ બધા નાશવંત અને અશાંતિના કારણ છે। આત્મજ્ઞાન વિનાનું તપ તથા શ્રુત મંદ કસાઈને લીધે કંઈક પુણ્ય બનનું કારણ થાય છે, તેથી જીવ દેવોનું સુખ પામે પણ મોક્ષ ન પામી શકે।
અહીંયા ગાથા 75ની અંદર જ્ઞાન અને તપ એની સમજ આપી છે। કયું જ્ઞાન? જ્ઞાન પરમાર્થ માર્ગમાં જ્ઞાન કોને કહેવાય? આત્માનું જ્ઞાન છે જે, તે જ્ઞાન। એ સિવાયનું જે જ્ઞાન છે જગતની અંદર વ્યવહાર ભાષામાં, એ જ્ઞાન જે હોય તે આત્માને કલ્યાણકારી નથી। નિજાત્મ બોધ, પોતાના આત્માનો બોધ થાય જેનાથી, વાંચવાથી, સાંભળવાથી, જેને આત્માનો બોધ થાય એ જ્ઞાન। જે વાંચવાથી, જે સાંભળવાથી આત્માનો બોધ ન થાય તો તેને જ્ઞાન કહ્યું નથી। એવી રીતે તપ, જ્ઞાન સહિત તપ હોય એટલે કે આત્માનું જ્ઞાન હોય અને તપ કરે તો તે તપ મોક્ષનું કારણ અથવા તો કર્મની નિર્જરાનું કારણ બની શકે। કર્મની નિર્જરા થાય તો જ મોક્ષ થાય, અને નિર્જરા માટે તપ સિવાય બીજો કોઈ ઉપાય નથી। પણ એ તપ જ્ઞાન સહિત તપ કરે તો, જો શલ્ય સહિત તપ થાય, શલ્ય એટલે શું? અહીંયા પ્રશ્ન કર્યો છે શિષ્યે કે શલ્ય એટલે શું, તો જવાબ આપ્યો છે ભોગોની ઈચ્છા. શલ્ય એટલે ભોગોની ઈચ્છા, કંઈ પણ કરે પણ ત્યારે સામે લક્ષ અંદર અંદર ખાનેથી એમ હોય કે મને આ સારું થાય, તે સારું થાય. કોઈને પોતાના શરીર સંબંધી હોય, કોઈને પોતાના સંસાર સંબંધી હોય, કોઈને પોતાના સ્વજન સંબંધી હોય, આવો વિકલ્પ મનમાં હોય છે, ખ્યાલ નથી કે આ શલ્ય હજુ આપણા મનમાં રમ્યા કરે છે. અને આપણે તપ કરીએ છીએ પરંતુ લક્ષ્ય ક્યાં છે? ભોગોની, એટલે કંઈક ને કંઈક અહીક સુખ, અહીક અશાંતિ દૂર થાય, અહીક અનુકૂળતા આવે, આ ભાવ મનની અંદર રમ્યા કરતો હોય. એટલે કોઈ કહ્યું કે આમ કરો તો આઈમ બિલ કરો તો હરખું થાય, આઈમ બિલ કરે. એ આઈમ બિલ કરતી વખતે ભાવ કયો? શલ્ય. કોઈને કોઈ પ્રકારની સૂક્ષ્મ એ વાત એના મગજમાં ઘૂસી ગઈ છે કે આમ કરો તો આ થાય, તો એ તપ પાછળનું પ્રેરણા કઈ? સાંસારિક ભોગોની ઈચ્છા, આત્મજ્ઞાનની. જો આત્મજ્ઞાન હોય તો એ તપ નિર્જરાનું કારણ બને. અને પછી પ્રશ્ન કરે કે સાહેબ સકામ નિર્જરા એટલે શું? તો આવી નિર્જરા, આવું તપ જ્ઞાની અહીંયા લખે છે. અહીંયા તો શબ્દ જરા વધારે આકરો વાપરો કે એ તો દુઃખનું કારણ. સંસારની અનુકૂળતાઓ વધે એ દુઃખનું કારણ કેવી રીતે? એટલો સંસારમાં રાગ વધે છે, તમને બધું અનુકૂળ થાય તો એ સંસાર પ્રત્યેનો રાગ વધે કે ઘટે? અને સંસાર પ્રત્યેનો રાગ વધે, સંસાર પ્રત્યેનો બંધ વધે, સંસાર પ્રત્યેનો આપણો સંબંધ ગાઢ થાય, એ દુઃખનું કારણ કે સુખનું કારણ? તો તપથી સિદ્ધિ મળે પણ આવી સિદ્ધિ જીવને દુઃખનું કારણ છે. એ વાત બહુ જરા બહુ માર્મિક રીતે અહીંયા આચાર્યશ્રીએ મૂકી છે કે જો આ વાત સાચી છે, તપથી લાભ મળે પણ આ દુઃખનું કારણ છે. બરાબર છે. આગળ ગાથા 76.
જેથી રાગ વધે નહીં તે જ જ્ઞાન નિજધાર, દિનકર કિરણો આગળે શું વિલશે અંધાર. હે જીવ, જે જ્ઞાનથી રાગાદિની વૃદ્ધિ થાય તે આત્મજ્ઞાન જ નથી. શું સૂર્યના કિરણોની સામે અંધકાર વિલસે છે? કદાપિ નહીં. શાસ્ત્ર જ્ઞાન હોવા છતાં જો આત્મા નિરાકુળ ન થાય અને આકુળતાને ઉત્પન્ન કરનાર એવા રાગાદિની વૃદ્ધિ થયા કરે તો તે નિશ્ચયથી આત્મજ્ઞાન નથી. સમ્યક જ્ઞાનથી આત્મા પોતાના મૂળ સ્વભાવને પામીને નિરાકુળતા લક્ષણવાળા સુખને પામે. જ્યાં વિતરાગતા છે ત્યાં સમ્યક જ્ઞાન છે. તે જ્ઞાનના પ્રભાવે રાગાદિ ઓછા અથવા મંદ થાય છે. સૂર્યોદય થવાથી જેમ અંધકાર ટકી શકતો નથી તેમ આત્મા જ્ઞાનરૂપ પ્રકાશ થવાથી રાગાદિરૂપ અંધકાર આત્મામાંથી ખસવા માંડે છે. જીવ જે જ્ઞાનથી રાગાદિની વૃદ્ધિ થાય, આત્મજ્ઞાન કોને કહેવું? તો કે રાગ અને દ્વેષની વૃદ્ધિ ન થાય એને કહેવાય. પણ જે જ્ઞાનથી વૃદ્ધિ થતી હોય તો એ અજ્ઞાન જ છે. કિરણોની સામે અંધકાર વિલસે છે. શું સૂર્યના કિરણોની સામે અંધકાર વિલસે છે? સૂર્યના કિરણોની સામે અંધકાર શક્ય જ નથી, કારણ કે ત્યાં પ્રકાશ જ છે. એમ જો જ્ઞાન સાચું હોય તો રાગાદિની વૃદ્ધિ ત્યાં થાય જ નહીં કોઈ દિવસ. શાસ્ત્ર જ્ઞાન હોવા છતાં જો આત્મા નિરાકુળ ન થાય, શાસ્ત્રનું જ્ઞાન લીધું છે પણ સાચું જ્ઞાન હોય તો નિરાકુળ ન થાય અને આકુળતાને ઉત્પન્ન કરનાર એવા રાગાદિની વૃદ્ધિ થયા કરે તો તે નિશ્ચયથી આત્મજ્ઞાન નથી. વ્યવહારથી ભલે આપણે એને જ્ઞાન કહેતા હોય કે મને આવું ઓછું થયું, પણ રાગાદિની જો વૃદ્ધિ થયા કરતી હોય તો એ જ્ઞાન સમ્યક નથી. નિશ્ચયથી તો એ જ જ્ઞાન આત્મજ્ઞાન છે કે જેનાથી રાગ અથવા દ્વેષની વૃદ્ધિ ન થયા કરે. સમ્યક જ્ઞાનથી આત્મા પોતાના મૂળ સ્વભાવને પામીને નિરાકુળતા લક્ષણવાળા સુખને પામે. જ્યાં વિતરાગતા છે ત્યાં જ સમ્યક જ્ઞાન છે. વિતરાગતા નથી ત્યાં જ્ઞાન સમ્યક નથી, એ તો એક નક્કી વાત છે. તે જ્ઞાનના પ્રભાવે રાગાદિ ઓછા અથવા મંદ થાય છે. હવે જ્યાં સમ્યક જ્ઞાન છે તો જ રાગ અને જે દ્વેષ થાય છે એ ઓછા અથવા મંદ થાય. સૂર્યોદય થવાથી જેમ અંધકાર ટકી શકતો નથી તેમ આત્મજ્ઞાનરૂપ પ્રકાશ થવાથી રાગાદિરૂપ અંધકાર આત્મામાંથી ખસવા માંડે છે. ઉદાહરણ આપ્યું છે, આગલી ગાથામાં જેમ જ્ઞાન તપ અને જ્ઞાનનું સમજાવ્યું એ જ પ્રમાણે અહીંયા જ્ઞાન વિશે વાત કરી છે કે સૂર્યોદય થવાથી અંધકાર ટકી શકતો નથી એમ, જો જ્ઞાન સમ્યક થાય, જ્ઞાન સાચું થાય, આત્માને અનુરૂપ થાય અને એનો જો પ્રકાશ થાય તો રાગાદી રૂપ અંધકાર આત્મામાંથી તરત ને તરત ખસવા માંડે એવી પ્રતીતિ થાય છે.
અહીંયા ફરી એને વાત જે 75માં આપી છે 76ની અંદર વધે દ્રઢ કરે છે કે જ્ઞાન કોને કહેવાય જેનાથી રાગ વધે નહીં, જે થયા પછી રાગ વધે નહીં. સંસારના કોઈ પણ સ્વરૂપ ઉપર, કોઈ પણ પદાર્થ ઉપર, કોઈ પણ સ્થિતિ ઉપર, કોઈ પણ સંબંધ ઉપર કે સંસારના કોઈ પણ સંયોગ પ્રત્યે રાગ વધે નહીં, આ એનું જ્ઞાનનું લક્ષણ, એનો બેરોમીટર. કેમ કે રાગથી આકુળતા થાય અને આત્માનું સુખ એ નિરાકુળ છે, તો જેનાથી આકુળતા ન વધે અને રાગ દ્વેષને અંધકાર કીધા છે, અંધકાર અજ્ઞાન સમ, અજ્ઞાન છે એટલે રાગ દ્વેષ છે એ અજ્ઞાનનું સ્વરૂપ છે, એને અંધકાર કીધો છે. તો કે જે સૂર્યનું જ્ઞાન, સૂર્યપ્રકાશ થાય અને અંધકાર ટળે નહીં તો એને સૂર્યપ્રકાશ કહેવાય, એને પ્રકાશનું સ્વરૂપ કહી જ ન શકાય. જે પ્રકાશથી અંધકાર ટળે નહીં તે પ્રકાશ નથી, બીજું કંઈ છે, બ્રહ્મણા છે. એમ કહે છે કે જ્ઞાન એને જ કહેવાય કે જેનાથી રાગ ટળે, આકુરતા ટળે, અજ્ઞાન ટળે, એ જ જ્ઞાન છે. બરોબર છે? એટલે રાગનો પરિણામ વિતરાગતા. શું કહ્યું કૃપાળુ દેવે? રાગનું ફળ વિરતી. એ ગાથા જ્ઞાનનું ફળ, હા, જ્ઞાનનું ફળ વિરતી. એ વિરતિ થાય એ જ જ્ઞાન, વિરતિ ન થઈ રાગ થયો તો તે જ્ઞાન નહીં. રાગની વૃદ્ધિ થાય, આકુળતા થાય તો એ જ્ઞાન પામ્યો નથી. આગળ
હેલો, ગાથા નંબર 77. જ્ઞાનીને આત્મા વિના અવરન સુંદર કાંઈ, તો પરમાર્થ સુજાણ તે રમે ન વિષયો માહી. એક શુદ્ધ આત્માને મૂકીને જ્ઞાનીઓને બીજી વસ્તુ સારી, સારું, રમણી લાગતી નથી, તેથી પરમાર્થને જાણનારાઓનું મન પંચેન્દ્રિયના વિષયોમાં રમતું નથી. મિથ્યાત્વ રાગાદી પરભાવોનો અભાવ થવાથી જ્ઞાનીને સ્વસ્વરૂપ યથાર્થપણે સમજાય છે. તેથી શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એવો એક નિજ શુદ્ધ સ્વજાત, સ્વજાતમાં નિજ પરમાત્મા તત્વ સુખરૂપ, સારરૂપ, રુચિકારક, રમણીય કે સુંદર લાગે છે અને તેથી મન તેમાં જ એકાગ્ર રહે છે. પણ એક જ્ઞાનીઓનું મન ભાવ ભ્રમણમાં કારણે એવા 5 ઇન્દ્રિયના ભોગોમાં રમતું નથી. વિષય વાસના તો શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિનો શત્રુ છે. આત્માના અખંડ અનંત સુખને જ જે જાણે છે તે પરમા જાય શું કામ. વિષય વાસનાના અનુરાગી જીવો તો અજ્ઞાની મિથ્યાત્વી છે, જ્યારે જ્ઞાનીઓ તો વિષયોથી સદાય વિરક્ત જ રહે છે. અનુરાગી જેવો તો અજ્ઞાની મિથ્યાત્વી છે અને જ્યારે જ્ઞાનીઓ તો વિષયોથી સદાય વિરક્ત છે. કેમ કે મિથ્યાત્વ રાગાદી પરમા પરભાવોનો અભાવ થવાથી જ્ઞાનીને સ્વસ્વરૂપ યથાર્થપણે સમજાય છે. તેથી શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન જે જ્ઞાનનો પ્રભાવ છે એ આમાં ઉલ્લેખ કર્યો છે. સાહેબ,
જ્ઞાનીની ઓળખાણ આપી છે કે જ્ઞાનીને શું ગમે? જ્ઞાનીને આત્માને મૂકીને બીજી કોઈ ચીજ જગતમાં સારી લાગતી નથી, સુંદર લાગતી નથી, શુદ્ધ આત્મા રમણીય લાગતી નથી. એને આત્માના જ્ઞાનનું જે સુખ અનુભવાય છે એ સુખ આગળ જગતની કોઈ ચીજ સારી લાગતી નથી. એક, અને એને શું ન ગમે પંચેન્દ્રિયના વિષયોમાં એનું મન ક્યારેક એના રસ રુચિ, એ પોતે દેહધારી છે, દેહને પાંચ ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોની પર્યાપ્તિ છે એટલે એની શક્તિ પૂરેપૂરી છે. આવું બધું હોવા છતાં યુવાવસ્થા હોય, ઇન્દ્રિયો પૂર્ણ હોય, આરોગ્ય સુંદર હોય, સમૃદ્ધિ હોય, આવી વિષયોની બધી જ અનુકૂળતા હોવા છતાં જ્ઞાનીનું મન વિષયોમાં પંચેન્દ્રિયના વિષયોમાં રમતું નથી. એની ઈચ્છા રુચિ એ સુખમાં, પદાર્થના ભોગવટાના સુખમાં જ્ઞાનીઓનું મન રમતું નથી. એટલે જ ભર યુવાન વયે પણ જ્ઞાનીઓ વિરક્ત બનીને પોતાના આત્મધ્યાનમાં મસ્ત હોય છે અને દુઃખી નથી હોતા. બરાબર છે. અને આપણને એ આત્મજ્ઞાનનું સુખ અનુભવાતું નથી એટલે આપણું મન પંચેન્દ્રિયના વિષયોમાં રમ્યા કરે છે. એક વિષય છોડીને બીજો, બીજો છોડીને ત્રીજો, ત્રીજો છોડીને ચોથો, ગમે તેમ પણ મન જાય ક્યાં, રમે ક્યાં? પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જ. એના 23 વિષયો જ્ઞાનીઓએ કહ્યા છે. એ 23 વિષયો એટલે આખો સંસાર. એની અંદર આ જીવ ક્યારેક અહીંયા 1માં, ક્યારેક 17માં, ક્યારેક 8માં, ક્યારેક 15માં, ક્યારેક 22માં, પણ એ જીવ કે હોય ક્યાં? પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં હોય. ક્યારેક ખાટો રસ સારો લાગે, ક્યારેક મીઠો સારો લાગે, ક્યારેક તીખો સારો લાગે, બદલ્યા જ કરે. આ બધા 23 વિષયો છે. ક્યારેક આ વર્ણનની અંદર આવું જોવાનું ગમે, લાલ ગમે, લીલો ગમે, સફેદ ગમે, કઈ ઠેકાણું છે? અને એના બધાના આ વિષયો 23 વિષયો કેટલા? રૂપના કેટલા? 5. વર્ણ કેટલા? રસ કેટલા? 5. પછી ગંધ 2. સ્પર્શ 8 સ્પર્શ. અને શબ્દ 3. 23 વિષયોની અંદર આ રેમાં કરે. આ 23 વિષયો એટલે સંસાર. વાંચી લેજો ને. પછી આના તો કોમ્બિનેશન ચાલ્યા કરે. આ કઈ 23 થી ન હાલે. પાછો રૂપનો વિષય લાલ જોઈ ત્યારે એની સાથે વસ્તુ પાછો સ્વાદ નો જોઈએ કે શાક સારું છે પણ કલર બરોબર નથી. છે પણ જરા કડક છે, રંગે સરસ છે, સ્વાદે સરસ છે, પણ છતાં જોઈએ એવું સુવાળું નથી થયું શાક જ. જરા બોલો લ્યો. આને કોઈ વાતે હા સેજ આમ લાગે છે, મનફેર લાગે છે. પછી એમ કહીએ આ તારું મન જ ચંચળ છે, આનો ફેર કોઈ દી જવાનો નથી. જીવ સંસારના 5 ઇન્દ્રિયોના 23 વિષયોમાં અલટ પલટ ઉલટ સુલટ એમ અસંખ્ય એના ગુણાકાર ભાગાકાર થાય એની અંદર જ રમમાણ છે. આ જ્ઞાનીનું ચિત્ત આમાં ન જાય. જ્ઞાનીનું ચિત્ત આમાં ન જાય. એ વિચાર કરીએ તો આપણને તો સામાન્ય ખ્યાલ ન આવે, પણ જે ચારિત્ર સંપન્ન મહાત્મા છે, કેટલાય વર્ષોનો દીક્ષા પર્યાય છે, એ ગોચરી લેતા હશે અને ગોચરી વાપરતા હશે ત્યારે ગોચરી લેવા ગયો હશે, શિષ્ય લાવ્યો હશે, કેટલી કેટલા ઘરેથી આવી હશે, જુદું જુદું ચીજ વસ્તુ હશે. આવ્યા પછી અડધો પોણો કલાક તો થાય, પછી બધા બેહે અને પછી એનું વિતરણ થાય, એ મંત્રોચ્ચાર થાય વગેરે વગેરે. એ ખાય ત્યારે એની અંદર શું સ્વાદ હોય? બરોબર છે ને? એ ચા લઈને ગયા હોય મુનિ મહારાજ કે ગુરુ મહારાજ માટે ચા મારે જોઈ છે એટલે આપણે બહુ ભાવથી વરાવીએ, એ ગુરુ મહારાજને ચા પહોંચે પોણો કલાક, એ ગુરુ મહારાજ ચા પીતા હોય એનું મન ન હોય ત્યાં એ કેમ વાપરે? આયંબિલ કરે અને આયંબિલનું વોરીને જાય. આપણે અહીંયા બેઠા છે ને ઓલો ઉતારીને આપણે જે ઢોકળું તો મોઢામાં જતું બરોબર છે. આપણું ચિત્ત પંચ ઇન્દ્રિયના વિષયોની અંદર જ રમતું છે, રુચિ ત્યાં છે, રસ ત્યાં છે, એ જ સુંદર અને રમણીય લાગે છે, એ જ સારું લાગે છે. આ કે છે જ્ઞાનીને શુદ્ધ આત્મા મૂકીને કોઈ પંચેન્દ્રિયના વિષયોની અંદર એનું મન રમતું નથી. તો સંસારમાં ફરે છે કોણ? આ મન. આ અરસપરસ છે, જેટલું આત્મજ્ઞાન થાય તેટલા પ્રમાણમાં વિષયો તરફ એનું ચિત્ત ઉદાસીન બને અને એ ઉદાસીનતા વધતી જાય એમ આત્મજ્ઞાનની દ્રઢતા થતી જાય. પછી આ જેને નિરાકુળ કીધું હવે એને આકુળતા થાય, એને એમ થાય કે ભાત ઠંડો છે, ન થાય ને? એ મળે ક્યારે? હવે દાખલો આપણે આપીએ છીએ કે વાંદરાએ ચણા જોઈને ઘડામાં હાથ નાખી દીધો, ભાવે બહુ, પણ હવે હાથ મોઢું ઘડાનું સાંકડું, હવે એ મુઠ્ઠી તો ભરાઈ ગઈ પણ એ નીકળે નહીં, એ છોડે તો જ નીકળે. આવું સામાન્ય રીતે જીવનું છે, એ વારંવાર તર્ક એનો એ જોઈ કે બીજું મળે તો હું મૂકું નહીં તો ન મૂકું, એ તર્ક બરોબર નથી, સુસંગત નથી. કારણ કે તે આને પકડ્યું છે તું પાછું બીજો પકડીશ એટલે તારું એનું ઠેકાણું નથી. તે એક વિષય પકડે ને તું કે તો જ છોડું તો તું તો હમણાં એ વિષય છોડીને બીજો લઈશ, એનાથી સારું મળશે તો આ છોડી દઈશ કે નહીં? વ્યવહારની વાત જેટલી સમજાય છે એટલી તત્વની સમજાતી નથી. એટલે તત્વ દ્રષ્ટિ ખીલવી જોઈએ. વ્યવહાર દ્રષ્ટિમાં આપણે બહુ નિષ્ણાત છીએ અને હોય જ ને, કેટલા વર્ષનો અનુભવ, યુગ યુગોનો. વ્યવહારના પાવરધા આપણે કેવા? અનંત યુગ અનંત જન્મારામાં જે જીવમાં જે દેહ મળ્યો અને જે ગતિ મળી એનો વ્યવહારમાં આપણે એક્સપર્ટ. કૂતરા બિલાડા થયા હોય તો એના વ્યવહારમાં એક્સપર્ટ, જંતુ થયા હોય તો એના વ્યવહારમાં પણ આપણે એક્સપર્ટ. ત્યારે ત્યાં પણ ક્યાંય ભૂલ કરી વ્યવહારમાં ચોક્કસ સારું છે. જાતિ સ્મરણ જ્ઞાન નિતર અભિમાન આવ્યો કે હું કૂતરાના ભાવમાં હતો તો મારા જેવો એકે બીજો એક્સપર્ટ. વ્યવહાર જ્ઞાન પાકું જવા દો. ગાથા 78
જ્ઞાનમય આત્મા વિના અન્ય રૂચે નહીં ચિત, પરખ્યો મરકત તેહને કાચ વિશે પ્રીત. કેવળ જ્ઞાનાદી અનંત ગુણવાન એવા આત્માને મૂકીને અન્ય વસ્તુ જ્ઞાનીઓના મનમાં રૂચતી નથી. જેમણે રક્તમણી જાણી લીધો છે તેને કાચથી શું પ્રયોજન? કંઈ પણ નહીં. મરકતમણી જેવું ઉત્તમ રત્ન મેળવનારને જેમ કાચના ટુકડાઓ ગમતા નથી તેમાં પ્રેમ કે રુચિ રહેતી નથી, તેમજ અચિંત્ય ચિંતામણી એવા નિજ શુદ્ધ સ્વભાવ શુદ્ધ આત્મસ્વભાવને જાણનારને સંસારના સર્વ તુચ્છ અસાર બાહ્ય પદાર્થમાં રુચિ રહેતી નથી. અગાથામાં મુનિએ નિજ શુદ્ધ આત્મસ્વભાવની વાત કરી છે ને એમાં એમ કે કેવલાદી જ્ઞાન જેને હોય ને એવો ગુણવાન હોય એવા આત્માને અન્ય વસ્તુમાં એમ કે રુચિ નથી હોતી અને એને મરકતમણીની જેને ઓળખ હોય છે કે પરખ હોય છે એને કાચથી એમ કે કોઈ પ્રયોજન રહેતું નથી, અને એટલે એની સાથે એમની બુદ્ધિમત્તાની સરખામણી કરેલી છે, ગુણની સરખામણી કરીએ છીએ. એટલે કાચના ટુકડાઓમાં પણ એમને પ્રેમ કે રુચિ રહેતી નથી, ને એમના મનમાં નિજ શુદ્ધ સ્વભાવ આત્માને જાણનાર હોય એટલે બધી વસ્તુ સંસારની એમ કે અસાર લાગે છે, બાહ્ય પદાર્થમાં કોઈ રુચિ રહેતી નથી. આત્માની સ્થિતિની વાત.
જ્ઞાનીનું ચિત્ત અન્યત્ર કેમ જતું નથી? તો જ્યારે એને શુદ્ધ અનંત ગુણ સ્વરૂપ, અનંત જ્ઞાન સ્વરૂપ એવા આત્માની ઓળખ થાય તો એનું ચિત્ત ક્યાં રમે? એ શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે. જેમ કોઈને ઉત્તમ મણીની ઓળખાણ થઈ ગઈ હોય, ઉત્કૃષ્ટ રત્નની, તો પછી ગમે તેટલા કાચના ટુકડાઓ જુએ તો પણ એને ચિત્ત ક્યાં રમે? મરકત મણી, ઉત્કૃષ્ટ મણી, ઉત્તમ રત્ન છે જે, એ ઉત્તમ રત્નની પ્રાપ્તિ વિશે જ એને ચિત્તની સ્થિરતા હોય, કાચના ટુકડામાં ન હોય. એમ જેને કેવળ જ્ઞાન સ્વરૂપ, અનંત જ્ઞાન, અનંત ગુણ સંપન્ન, અનંત શક્તિ સંપન્ન એવા આત્મ સ્વરૂપનું જેને ઓળખાણ થાય એનું ચિત્ત ક્યાં રમે? એની રુચિ ક્યાં જાય? આપણું ચિત્ત કેમ ભટકે છે? તો કે હજુ આત્માનું ચિંતન, આત્માના યથાર્થ ગુણ લક્ષણ યુક્ત થયું નથી, ઓળખાણ નથી થતી. હજી ઓળખાણ ન થાય ત્યાં સુધી તેને વિશે પ્રીતિ ન થાય. કોઈ વસ્તુના શુદ્ધ સ્વરૂપનું ઓળખાણ ન થાય ત્યાં સુધી તેને વિશે કોઈ પ્રીતિ ન થાય. પ્રીતિ જાગે નહીં એને ભક્તિ શું જાગે? જેને પ્રીતિ નથી એને ભક્તિ શું જાગે? પ્રતિમાનું ઓળખાણ થાય કે આ પ્રભુ સ્વરૂપ છે તો પ્રીતિ જાગે, નમસ્કારના ભાવ આવે, વંદનના ભાવ આવે, સ્તવનના ભાવ આવે, સ્તુતિના ભાવ આવે, દર્શનના ભાવ આવે. પણ જે ઓળખતો જ નથી એને પ્રીતિ નથી જાગી, અને જેને પ્રીતિ નથી જાગી એને ભક્તિ શું જાગવાની હતી? અને જ્યાં સુધી એ પરમ તત્વ પ્રત્યે ભક્તિ ન જાગે ત્યાં સુધી જીવ ઉપાસના કેની કરે? જેના તરફ ભક્તિઓ એની જ કરે. એને પૈસાની ભક્તિ છે, પૈસો મારો પરમેશ્વર, તો એની ભક્તિ છે, તો એ ઉપાસના પૈસાની કરે. ધનની પ્રાપ્તિ માટે ગમે તે પ્રકારના કષ્ટ સહન કરે, ગમે તે પ્રકારનો કોઈ ઉપક્રમ કરવો હોય તો એમાં એને વાંધો નથી. ઓલો કે સવારમાં 6 વાગ્યામાં આવી જાજો તો એ 6 ને 2 પોણા 6 લાઈનમાં કયા તત્વને જીવ ઉપાસે છે એની જેને સાચી ઓળખાણ છે. અહીંયા 78મી ગાથામાં કહે છે કે જ્ઞાનમય આત્મા વિના અન્ય રુચે નહીં ચિત્ત. એના ચિત્તમાં હવે બીજું કંઈ એને ગમતું જ નથી, રુચિ જ નથી. એને કંઈ ગમે તેટલું આપો તો કંઈ બને. જેમ છોકરાને એક વસ્તુની અંદર રુચિ થઈ ગઈ છે, નાનું બાળક છે, પછી આપણે 1000 ચીજ આપીએ છીએ એને શાંત કરવા માટે, પણ એ કંઈ બોલે નહીં, બોલી શકતો નથી, પણ એ શાંત થતો, એનું ચિત્ત તો એ જે મગજમાં એને પકડાઈ ગયું છે એમ સ્વાધ્યાય, સત્સંગ, ધર્મના અનુષ્ઠાનથી શુદ્ધ આત્માની રુચિ થવી જોઈએ. રુચિ નથી થતી તો હજી કંઈક ઓળખાણ અધૂરી લાગે છે, માટે ઓળખાણ કરવી જોઈએ. ઓળખાણ કરવા માટે આપણે એને પૂરી રીતે ઓળખા નથી તો ચાલો લક્ષણ ગુણો આત્માના ધર્મ એનું ચિંતન કરીએ. કદાચ આપણને લક્ષમાં નહીં આવ્યું હોય તો આવશે, અને જેવું આવે કે ઓહો આ આત્મા, એનો મહિમા જાગે, એનું મહાત્મ્ય જાગે, તો સંસારના વિષયો તરફથી રસકસ ઉડી જાય. બહુ જ સ્વાભાવિક આ પ્રક્રિયા સાધનાની છે, પરંતુ જીવ સાધનામાં જતા પહેલા જેની સાધના કરવાની છે એનું ચિંતન મનન કરતો નથી, નિધિ ધ્યાસન કરતો, અનુપ્રેક્ષા કરતો નથી, એટલે ધ્યાન પણ એનું થતું. એક તત્વની જો ઓળખાણ થાય તો એના તરફ અદ્ભુત પ્રીતિ જાગે, પરંતુ એ એમ ને એમ કરે છે કે મારે આત્મા નહીં કરે, પણ આત્માનો મહિમા એની જે વેદાઓ જોઈએ તે વેદાતો નથી, એ વેદાતો નથી. એટલે ચિત્ત ઠરતું નથી, સ્થિર થતું નથી. સ્થિરતા ન હોવાનું કારણ એ શુદ્ધ તત્વનું ચિંતન એને કર્યું નથી. જ્ઞાનમય આત્મા વિના અન્ય રુચે નહીં ચિત્ત. આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન છે એ નિરાકુળ છે, આનંદ સ્વરૂપ છે. તો આત્મા શબ્દમય આત્મામાં ન જોડાય. કયા આત્મામાં જોડાય? જ્ઞાનમય આત્મામાં જોડાય. આપણે આત્મા આત્મા તો વોયલા કરીએ છીએ, પણ આપણો આત્મા મર્યાદિત છે. શેનાથી? શબ્દથી. જ્ઞાનમય આત્મા એ હજુ લક્ષમાં બેઠો નથી. એટલે એ બધું સુપરફ્લુઅસ ચાલે, સપાટી ઉપરનો સત્સંગ ચાલે, એની અંદર ઊંડાણ ન હોય. એને કહે છે સંસ્પર્શ, ભાવોનો સંસ્પર્શ થવો જોઈએ. કોઈ પણ તત્વની ગાથાનો વિચાર કરીએ ત્યારે આપણા અંતરના ભાવો, એટલે કૃપાળુદેવનું જે વચનામૃત જ્યારે વંચાય, આપણે વાંચતા હોય અને એક એક શબ્દના ભાવોનો અંતર સ્પર્શ થાય. જોકે ભગવાનની વાણીમાં એ અલૌકિક તત્વ છે કે સ્પર્શે છે, પણ સ્પર્શે કોને? જેને સ્પર્શવું છે એને. જેને જેને સ્પર્શવું નથી એને સ્પર્શે ખરું? તો કે ભગવાનની વાણી તો આવી અલૌકિક છે, અને ગમે એવી અલૌકિક હોય ને, ખુદ સાક્ષાત ભગવાન હોય તો તારે શું કામ છે? કેમ કે તને જોઈતું નથી. પ્રશ્ન આવ્યો તો શાસ્ત્રમાં આવે કે ગુરુની પસંદગી અને શિષ્યની પસંદગીમાં બે માંથી કોણ કોની પસંદગી કરે? આપણે ક્યાં હલવાઈ જાય છે, દાખલો છે. એક એ પેલા શિષ્ય પસંદગી કરે, શિષ્ય પસંદગી કરે ગુરુની. હવે એ કહે છે કે શિષ્યએ જો પસંદગી કરી હોય તો ગુરુ પાસેથી કંઈક ને કંઈક પામે, પણ જો ગુરુએ શિષ્યની પસંદગી કરી હોય ને શિષ્યને ગુરુ પસંદ ન હોય. જો શિષ્યએ ગુરુની પસંદગી કરી હોય કે આની પાસેથી મારે મેળવવું છે, અને ગુરુ ના પડે કે તને નહીં શીખડાવું, તો દ્રોણ ગુરુએ એકલવ્યને કીધું કે જા, હું તને શિક્ષા આપીશ નહીં, હું તને વિદ્યા આપીશ નહીં, મારો નિયમ છે હું ભણાવીશ નહીં, પણ શિષ્યની પસંદગી છે કે ભણવું તો તારી પાસેથી જ. ગમે તે કરીને પણ એને એની પાસેથી એ જે તત્વ છે એ લીધું. પણ શિષ્યને જો ગુરુની પસંદગી નથી અને ગુરુ શિષ્યની પસંદગી કરવા જાય અને શિષ્ય કે મારે કોઈ કાળે તમે જોતા, શું કલ્યાણ થાય? કેમ કે ગુરુની વાતને આ સ્વીકારતો જ નથી. રિસેપ્શન કોની પાસે? શિષ્ય પાસે. ગુરુ તો દેનાર છે, પણ ઝીલનાર કોણ? તો એને ઝીલવું નથી. ઓલો ન દે તો હું તારી પાસે રહીશ. ખ્યાલ આવે છે વાત? દેશે જરા ચિંતન કરવું થોડું. જો પ્રીતિ ભક્તિ ભાવ હોય તો પરમાત્મા તું નહીં આપતો તારી પાસેથી હું મારી ભક્તિના બળથી લઈશ, મારી ભક્તિના સામર્થ્યથી લઈશ. અને એ જ અધ્યાત્મ સંસ્કૃતિમાં આ મૂર્તિ પૂજા છે કે પરમાત્મા એકવાર મેં એને માન્યા કે અમારા પરમાત્માનો સ્વરૂપ છે, નિક્ષેપ છે, તો એ એકલવ્યને ગુરુદ્રોણની પ્રતિમા જ છે, માટી જ છે, એમ મારી જીન પ્રતિમા એ જીન સરખી જ છે, એની પાસેથી જ હું પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કરીશ. એનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું જ શુદ્ધ સ્વરૂપ હું પ્રાપ્ત કરીશ. જીન થઈને જીન આરાધે તે સહી જીનવર હોવે. આરાધના કોની કરી? પ્રતિમાની. થયો પોતે જીનવર, જીન પ્રતિમા જીન સારખી, મહત્વનો આખો સિદ્ધાંત જે જગત ભૂલી ગયું છે અને જેની પાસે હતું એને કોકે અવળે માર્ગે ચડાવી દીધા છે, એટલે લાખો લોકો કટાક્ષથી આ પ્રતિમાથી વિમુખ થયા છે અને કલ્યાણનું કારણ ધ્યાનનું કાર્ય ચૂકી ગયા. પાષાણમાંથી પણ પ્રભુ પ્રગટાવવાની તાકાત, પાષાણમાંથી પણ પ્રભુ પ્રગટાવવાની તાકાત એ શિષ્યની સમર્પિત ભક્તિમાં છે. એ પ્રતિમા નથી કઈ આપતી. લોકો અવડું ગણિત કરે છે કે એની પાસેથી શું મળે, એ તો આખે આમ છે, કાષ્ટ છે, ચિત્ર છે, પાષાણ છે, પંચધાતુ છે, એ નથી આપતી, ક્યારેય નથી આપતી. જ્ઞાનીઓને એટલી ખબર નહીં હોય જેટલી તને છે, એટલી જેણે પ્રતિમાનું વિધાન કર્યું છે એનામાં એટલી અક્કલ નહીં હોય જેટલી તારામાં છે. મળે છે તારા થકી, એના અવલંબનથી, એની સ્થાપનાથી, એનો નિક્ષેપાથી. મેં પસંદગી કરી છે વિતરાગની, મેં પસંદગી કરી છે નિર્ગ્રંથ ગુરુની. મારી પસંદગીના આધાર ઉપર હું એની પાસેથી મેળવીશ. બહુ મહત્વનો છે. એટલે કે છે, જ્ઞાનમય આત્મા વિના અન્ય રૂચે નહીં ચિત્ત. એકવાર એને ઓળખાણ થાય કે શુદ્ધ આત્મ સ્વરૂપ એ જ સુખની ખાણ છે, સુખનું ધામ છે અને અનંત આનંદ અને પ્રસન્નતાનું ધામ છે, તો પસંદગી એની હવે, તો એનો પ્રતિક કોણ? મિત્રા, આનું પૂર્ણ સ્વરૂપ શું, આનું અવલંબન શું? તો કે વિતરાગ, અર્યંત. બસ મેં પસંદગી કરી એટલે એને ક્યાંય નહીં. મરકત મણીને એને ઓળખી લીધો, હવે કાચના ટુકડામાં ક્યાંય જતો. ઘણા ઘણા પ્રશ્નો પરમાર્થ માર્ગની અંદર આપણા વિચારની અધૂરપને કારણે છટકી જતા હોય છે, છૂટી જાય છે, લક્ષમાં આવતા નથી. અને ખોટા બુદ્ધિવાદની અંદર અને તર્કવાદની અંદર એટલો અવસર અમૂલો હાથમાં આવ્યો હોય એ પણ ગુમાવી દે. એ વાત સાંભળે તો સ્વીકાર ન કરે. આ ગુમાવી દેવું તો ક્યાં સુધી, કે સાંભળે તો પણ સ્વીકાર ન કરે અને પછી પ્રશ્ન કરે, સાહેબ સરળતા એટલે શું? કેટલી બધી સંસારની જાળ છેતરામણી છે અને આ જાળ તો સંસારની નથી, આ પોતાના અહમની છે, પોતાના મિથ્યાત્વની છે, પોતાની જન્મોજન્મની માન્યતાની છે, પોતાના અગ્રની છે, પોતાના અભિનિવેશની છે, પોતાના તર્કની છે. આ બધી અહંકાર અહંકારજન્ય છે, એમાંથી છટકવું બહુ દુષ્કર છે. બધું પલટી શકાય માણસને, પણ એના મતને પલટાવી શકાય નહીં. એના મતને પોતે જ પલટાવી શકે, બીજો કોઈ નહીં. પોતે જયારે નક્કી કરે કે હું માનું છું બરોબર નથી, મારે ચકાસવું છે, અનુભૂતિની એરણ ઉપર જવું છે, તો ચોક્કસ એ પોતે પોતાના મતાર્થમાંથી તરત પાછો વળી જવાનો. નહીં, વાત પૂરી ખોટી. આત્મસિદ્ધિનો શિષ્ય જબરજસ્ત પ્રશ્નો કરે છે પાંચે પાંચ પદની અંદર અને એવો બુદ્ધિમાન છે કે એની સમાન કોઈ બુદ્ધિમાન શોધવો આકરો છે. એ તો કહે કે માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય. શું મહિંડા છો સાહેબ તમે, મોક્ષનો ઉપાય જ મિથ્યા છે. હોય કદાપિ મોક્ષ પદ, નહીં અવિરોધ ઉપાય, જીવાદી જાણ્યા તણો સો ઉપકાર થાય. શું મળે, શું આ બધા શાસ્ત્રો વાંચી વાંચીને, જીવને જૈણો, જીવ આવો છે ને તેવો છે ને કરતા છે ને ભોગતા છે, શું કરવું છે જાણીને મુક્તિનો ઉપાય છે? અનાદિથી એની અંદર બંધાતો આવ્યો છે, એમાંથી છૂટવાનો ઉપાય કરો. આવો શિષ્ય પણ સરળ કેવો, એક એક વસ્તુમાં કે અંતર કરીએ વિચાર, સંભવ તેનો થાય છે અંતર. હે ગુરુદેવ, તમે જે મને બોધ આપ્યો એનાથી મને એમ અંદર વિચાર થાય છે કે આ તમે વાત કરો છો એ સંભવ છે, સ્વીકાર કરે છે, એક એક પદનો સ્વીકાર કરે. પાંચેય પદની આત્મા વિશે થઈ પ્રતીત. આપણને પાંચેય પદ હજાર વાર બોલીએ તો એકય પદની પ્રતીતિ થાય નહીં, કારણ સરળતા નથી, આગ્રહ છૂટ્યો નથી. આત્મસિદ્ધિ વાંચવી છે, પણ હું જે માનું છું એ જ બરોબર છે ને એની અનુસાર મેળવણી કરવી છે. ક્યારે આત્મસિદ્ધિમાંથી નવો પ્રકાશ આવે કે મારી માન્યતાની સાથે અથડાય તો ઝીલવા હું તૈયાર નથી, બહુ દુષ્કર છે. મનન ચિંતન આત્માની પોતાની પ્રક્રિયા છે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે, એ પૂર્ણતા પામશે જ. પણ એ ખુલ્લો થઈને પોતાના જ્ઞાનનો વેપાર કરે તો, પોતાનું જ્ઞાન જે છે એના ઉપર અભિમાન રાખીને બેઠો છે અને બંધ કરીને બેઠો છે, એ આગળની દ્રષ્ટિ એને ખુલી શકે નહીં, એ કાંઈ પામી શકે નહીં. કારણ કે હવે પ્રભાવમાં જ ચાલે, કાં પોતાના પ્રભાવમાં ને કાં કોકના પ્રભાવમાં. સાધકની આ મુશ્કેલી છે. એટલે સાધકના ગુણોની અંદર કહ્યું કે એક તો વિશાળ બુદ્ધિ જોઈએ, એકદમ વિશાળ બુદ્ધિ. સાધક ક્યાંય બંધાતો નથી, જ્ઞાન આકાશ જેવું અનંત છે. અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે, એવા જ્ઞાનને હું શબ્દના સીમાડામાં બાંધવા જાઉં તો પણ બંધાય એમ નથી. આકાશ જેવું અનંત જ્ઞાન છે. માટે સરળતા મારી મને જ્યારે જ્યારે જે ક્ષણે જે પડે જે સમજાય તેનો હું સ્વીકાર કરું. મધ્યસ્થતા કદાચ ન સમજાય તો હું ત્યાં મોકૂફ રાખું કે આ વાત મને અત્યારે પકડાણી નથી, આવતીકાલે કદાચ સમજાશે. પણ એ વાતનો નકાર નહીં, મધ્યસ્થાનો અર્થ એ કે એનો નકાર નહીં, ખુલ્લો છે, ઇઝ ઓપન. અને જીતેન્દ્રિય પણ આત્મજ્ઞાન પામવું હશે તો ક્યારે ઇન્દ્રિયોના વિષયમાં લુબ્ધતા તો થવી જોઈએ નહીં. આત્મજ્ઞાન મળવું હોય તો મળે, ન મળવું હોય તો ન મળે, પણ આ વિષયનું સુખ છે ત્યાં સુધી હું છોડું નહીં. કોઈ કાળે એને આત્મજ્ઞાન ન થાય. જીતેન્દ્રિયપણું એક ગુણ છે, અને જીતેન્દ્રિયપણું એટલે પાંચ ઇન્દ્રિયના વિષયો છે, એ જો ગમવા લાગે, આત્મજ્ઞાન નથી મળ્યું એટલે ઓલું સુખ નથી મળ્યું એટલે આ સુખ બરોબર છે. આ જીતેન્દ્રિયપણું જેનામાં નથી કે એ મળવું હોય તો મળે, નહીં તો આ તો સુખ નથી જ, કેમ કે આ તો અનિત્ય છે, ક્ષણભંગુર છે, આની પાછળ તો દુઃખ છે, આની અંદર આકુળતા છે, એટલું તો દેખાય છે કે નથી દેખાતું. તો તર્કના સહારે બેઠો છે, બોલું મળે તો આ છોડું નહીં. અરે આ અસત છે, આભાસી છે, આ દુઃખરૂપ છે, એ પકડાતું નથી, એટલું નથી પકડાતું, તો એ તો નહીં જ. આ જીતેન્દ્રિય પણ કે પાંચ ઇન્દ્રિયોના વિષયોનું સુખ એ તો સુખ નથી જ. આત્મજ્ઞાનનું સુખ શોધવાની વાત પછી રહી, એ સંશોધક છે, પણ આ તો નથી જ. એટલે પ્રશ્નો ભક્તોને ઘણા કયા છે કે ભગવાન પ્રસન્ન થાય ને વરદાન આપવાનું કે ત્યારે શું વરદાન માંગે, કે આત્મજ્ઞાન મળવું હોય તો મળે, મુક્તિ મળે તો મળે, પણ મને આ ઇન્દ્રિય વિષયનું સુખનું સ્વપ્ન તો ન જો. સમજાય? આ જીતેન્દ્રિય પણ આ ચોથો ગુણ. આટલા ગુણો જે આત્મામાં છે તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. પત્રાંક 40, હજુ તો બિગિનિંગ છે. પેલું વાક્ય, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થ સરળતા, મધ્યસ્થતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અને આ પત્ર એને મનસુખરામ સૂરીરામ ત્રિપાઠી, ઓલો જૂનાગઢનો દિવાન અને જબરજસ્ત ગુજરાતનો સાક્ષર ગોવર્ધન રામના કાકા, એને કૃપાળુ દેવે આ પત્ર 19 વર્ષ પૂરાથી અત્યારે લખ્યું કે આત્મજ્ઞાન પામવું હોય ને, તત્વ પામવું હોય તો ચાર ગુણો જોઈએ. કેટલી જબરજસ્ત વાત મૂકી છે. કોઈ જગ્યાએ દર્શનની પક્ષની વાત નથી મૂકી કે તમારે આમ આ દીક્ષા લ્યો, તમે અમારું આ આ વ્રત લ્યો ને આટલો આ કરો, એકેય વાત નહીં. એ બધા સંપ્રદાયની વાત આવે. આ ચાર ગુણની અંદર કયો સંપ્રદાય આવ્યો? જેને અધ્યાત્મની રુચિ છે એ વાત સમજી જાય. જ્ઞાનમય આત્મા વિના અન્ય રુચે નહીં ચિત્ત, પરખ્યો મરકત તેહને કાચ વિશે શું પ્રીત. અરે જેને આનું પરખાણ ઓળખ થઈ છે એને કાચના ટુકડામાં શું લખશો, ઓળખી લીધો છે એટલે આમાં ક્યારેય. ભક્તામર સ્તોત્રમાં શું કહે છે, હા તેવી કાચના ટુકડામાં ક્યાંથી મળે, અને પીધું હોય ઉજળું દૂધ જો ચંદ જેવું ખારા ખારા ઉદધી જડને કો પીએ કેમ માનું. અરે જેને દૂધ અમૃત જેવું દૂધ સુધારસ જેવું દૂધ પીધું છે એ ખારું ખારું પાણી પીએ એવું કેમ માનું. સંસારના ઇન્દ્રિયોના વિષયો સંસાર સમુદ્રના ખારા જળ જેવા છે, અને આ આત્મા અનંત સુધામય છે. બોલીએ રોજ પણ ક્યારે આપણો એની સાથે સ્પર્શ ન થાય, એના ભાવ સાથે સ્પર્શ ન થાય. જવા દે, ચાલો આગળ ગાથા 19.
જે રાગ દ્વેષ કરે છે તે કર્મ બાંધે છે, ભોગવતા નિજ કર્મ ફળ, ભાવ કરે જીવ જે, મોહ હશે શુભ કે અશુભ, કર્મ ઉપાજે તે. જે જીવ પોતાના બાંધેલા કર્મોને ભોગવતા મોહથી સારા ખોટા ભાવ કરે છે તે માત્ર કર્મને ઉપાર્જન કરે છે. ઉદયમાં આવેલા કર્મોને ભોગવતા જે જીવ સ્વસ્વભાવથી છૂટી રાગદ્વેષ પરિણામ કરે છે તેને નવીન કર્મબંધ થાય છે. રાગદ્વેષ પરિણામથી જ આત્મા કર્મબંધ કરે છે. એટલે પૂર્વે બાંધેલા કર્મો જ્યારે સામે આવે છે ત્યારે તેમાં જોડાઈને રાગ અથવા દ્વેષ કરે છે તો એ નવા કર્મો બાંધે છે. માટે સ્વસ્વભાવમાં રહી ને રાગ દ્વેષ ન કરવાની.
કર્મો ક્યારે બંધાય છે જીવને? સારા ખોટા ભાવ કરે, રાગ દ્વેષ કરે. સારા ખોટા ભાવ એટલે અનુકૂળતાના પ્રતિકૂળતાના, રુચિના અરુચિના, ગમવાના ન ગમવાના, આ બધા ભાવો સારા ખોટા કર્યા કરે છે. કેમ કે ઉદયમાં આવેલું કર્મ તો જે બાંધ્યું છે એવું જ ઉદયમાં આવે છે, એમાં કંઈ ફેરફાર થાય એમ. આ એને કહેવાય કર્મને ભોગવે છે. પોતાના આવા ભાવ સાથે એક કર્મ ઉદય ભોગવે એને ભોગવે કહેવાય. અને જ્ઞાની કર્મને વેગે, જેવું છે એવું જાણે, આકરું આવ્યું તો એ સમજે કે અજ્ઞાન વધારે કર્યું હશે, જોરદાર બાંધ્યું લાગે છે. જાતું નથી તો એ સમજે કે આ ડૉક્ટર નાલાયક છે એટલા માટે નહીં, દવા કામ નથી કરતી એટલા માટે નહીં, પણ મેં ચીકણું બાંધ્યું હવે આ જાશે નહીં, ડૉક્ટર મરી જાય તો આ જાશે નહીં, કેમ કે બાંધનાર તો હું છું અને મેં કાંઈ જેવું તેવું બાંધ્યું હોય. ભોગવવું અને વેદવું, વેદવું એની જેટલી તીવ્રતા છે પીડાની વ્યથાની એ બધી જ અનુભવવી, એને કોઈ ઓછો નથી અનુભવતો. પણ ભોગવવાની અંદર એ પીડા સાથે સારા ખોટાના ભાવ કરે છે, ગમા અણગમાના ભાવ કરે છે, અનુકૂળતા પ્રતિકૂળતાના ભાવ કરે છે. આ મને ન હો, આ જલ્દી જાય, આ ટળી જાય, અને એની નિમિત્ત ઉપર દ્રષ્ટિ જાય છે, આને કારણે થયું આ પીડા, આને કારણે આવી, આમ ન થયો તો આમ ન થાત, ઓલે આગ્રહ ન કર્યો તો ન ખાત. ઘણો ડાયો હતો, મને આટલું બધું થઈ ગયું એનું કારણ તો એ કે એને મને ચમચો એક શ્રીખંડ વધારે ખવડાવ્યો, એને ખવડાવ્યો તે ખાધો નહીં. નિમિત્ત ઉપર દ્રષ્ટિ છે, બાહ્ય નિમિત્ત ઉપર દ્રષ્ટિ છે. આ ડોક્ટરે ભૂલ કરી, ભૂલે જ થાય, તારા કર્મ જે એવડા હોય ને તેથી ભલ ભલો ડોક્ટર ભીત ભૂલે, એમાં ડોક્ટરના જ્ઞાનમાં કચાશ નથી. આ લક્ષ એને કોઈ દી આવતું નથી. ચાર ચાર ડોક્ટર ભેગા થયા પણ કઈ ખબર ન પડી, નિદાન ન કરી શક્યા, ડોક્ટરોના જ્ઞાનની ખામી છે. અરે તારી અવડચંડાઈ કર્મ બાંધતી વખતે એવી હતી, એમાં ભલભલા ડોક્ટરો પણ આમાં ગોથા ખાય એવા બાંધ્યા છે. તે કર્મની એવી અટપટી અવસ્થા છે કે સાદો સીધો ડોક્ટર એને પાર પામી શકે એમ નથી, કારણ કે અનેક પ્રકારનું મિશ્રણ તે અંદર કર્યું છે. ભાવનું માઠાપણું છે, રાગ દ્વેષની તીવ્રતા છે, ને ઓછું આપણું પૂર્વના અજ્ઞાનના કારણે થયેલું કર્મ ઉદયમાં આવ્યું છે. એ જેમ તેમ નથી આવ્યું, જેમ છે આવ્યું છે. હવે તારે એને કર્મફળ જે છે, તું કર્મફળનો ભોગતા છો, કર્મનો કરતા, અને કર્મફળનો ત્રીજું પદ અને ચોથું પદ, આત્મા કર્મનો કરતા છે, છે કરતા નિજ કર્મ, છે ભોગતા પણ તે એનો. કયું ફળ ભોગવે છે? જે કર્યું છે એનું. નથી બાંધતું એનું તું ભોગવશ? કોઈકે કર્યું એનું ભોગવે છે? કોઈએ કર્મ તને ચોંટાડી દીધું? તો જે આત્મા એ બાંધ્યા છે એ જ કર્મનો એ ફળનો ભોગતા છે. એ કર્મ ફળ પ્રતિ એ ભાવ કરે છે. કેવા? સારા ખોટા ભાવ કર્યા કરે, સારા ખોટા ભાવ. આ ગમ્યું અને ન ગમ્યું, અરે ભાઈ, પિક્ચર ઉતારી લીધું, ફોટો પાડી લીધો, પછી આવ્યા પછી તું ગમે એટલા ભાવ કરી બદલાય? ત્યાં જરાક મેં સ્માઈલ આપ્યો તો જરા ફોટો સારો, આ વાળ ઓરીને ગયો તો સારું, આ કપડું પહેર્યું એને બદલે જો ઓલું પહેર્યું હોત ને ડિઝાઇન વાળું તો જરા આમાં ઉઠાવ, ફોટો પડી ગયો છે. હવે હારા ખોટા ભાવ કરે છે બેઠો બેઠો. જે પિક્ચર ઉતરી ગયું છે એ અત્યારે ચાલે છે. આપણું જીવન ભૂતકાળમાં આ ડીવીડી ઉતારી લીધી છે કર્મની, એ ઉતરેલી ડીવીડીના અત્યારે દ્રશ્ય ચાલી રહ્યા છે, અને એ દ્રશ્ય ચાલી રહ્યા છે એને જેવા ઉતરા છે એમ સ્વીકાર કરવાની બદલે એ શું કરે છે? આ આમ ન હોવું જોઈએ, આ આમ ન હોવું જોઈએ, આ આમ. ભાઈ હવે એમાં કઈ થાય એમ? આ પિક્ચર ફિલ્મ તો ઉતરી ગયેલી, જોઈ લે હવે જેવી છે એવી. માત્ર એટલું કે એમાં જે ભૂલ થઈ છે ફરીથી કરતો નહી, એમાં જે ભૂલ થઈ છે એ ફરીથી કરતો, તો બીજું પિક્ચર તારા શુદ્ધ સ્વરૂપનું ઉતરશે, શુદ્ધ સ્વરૂપનું. આ તારું કર્મનું પિક્ચર અશુદ્ધ સ્વરૂપનું છે, અજ્ઞાનનું છે, મિથ્યાત્વનું છે. હવે તારે સંકિત તરીકે તારું પિક્ચર ઉતારવું હોય તો, જ્ઞાની તરીકે ઉતારવું હોય તો, તો અત્યારે કોઈ સારા ખોટા ભાવ એના પર કર્યા વિના સંભાવ રાખ. અને તે જે સંભાવ રાખ્યો છે એ સમયે પાછું પિક્ચર તો ઉતરી જ રહ્યું છે. જ્યારે હું પિક્ચર જોઉં છું ત્યારે બીજું પિક્ચર સાથોસાથ ચાલુ છે ઉતરવાનું, એ બંધ નથી. હવે તે વખતે મેં સંભાવ રાખ્યો, જ્ઞાની વેદે ધૈર્ય હતી, તો એના બીજા પિક્ચરમાં શું આવશે? એકદમ શાંત ગંભીર ધીરજ. અને અજ્ઞાની વેદે, અને બીજું પિક્ચર કેવું આવશે? બીજું પિક્ચર હાય હાય ને બોઈ બોઈ નું આવશે. અરે આમ ને આમ પિક્ચર બગડતા જાય છે. જીવને લક્ષમાં આવતું ભોગતાપણું અને વેદવાપણું પકડાતું નથી. ભોગતાપણામાં આધાર અજ્ઞાનનો છે, રાગદ્વેષનો છે, અને વેદવામાં આધાર જ્ઞાનનો છે, સંભાવનો છે, ધૈર્યનો છે, સ્થિરતાનો છે. મોહ વસે શુભ કે અશુભ કર્મ ઉપાર્જે તે, એને તો જે કંઈ શુભ અને અશુભ કર્મ થયા છે એ તો મોહનું પરિણામ છે. અને અત્યારે સારા ખોટા ભાવ એ પણ મોહનું પરિણામ કે બીજું કંઈ? મોહનું પરિણામ છે. એ મોહનું પરિણામ જો પોતે શાંત કરે, એમાં ઉપશાંત થાય, અને એમાં સ્થિરતા રાખે, સંભાવને ભજે જેટલો બની શકે એટલો, કંઈ સૌ પહેલી અવસ્થાએ કંઈ પૂર્ણ ન આવે પણ જેટલો કરે ક્રમિક વિકાસ થાય કે નહીં, તો તે જીવ 55માં પાઠમાં કહ્યું કે ક્રમે કરીને મોક્ષે જશે. આત્માને સચેત રાખો, કર્મ ઉદયમાં આવે ત્યારે ભોગવતી વખતે આત્માને સચેત રાખવો કે હવે કોઈ એવી પ્રકારનું નથી કે અત્યારે જે પિક્ચર ઉતરી રહ્યું છે એમાં કોઈ ભૂલ થાય. કસાઈની ભૂલ હવે કરીશ નહીં. કારણ લખ્યું છે કે રાગ દ્વેષ પરિણામથી જ આત્મા કર્મબંધ કરે છે. કર્મબંધનું મુખ્ય કારણ જો કોઈ હોય એટલે એના રસ અને અનુભાગ સ્થિતિ, રસ અને સ્થિતિનું મુખ્ય કારણ કસાઈ છે. બાકી તો પ્રકૃતિ જે છે, પ્રદેશ છે, એ બધી તો વસ્તુ ઠીક છે, નીકળી જશે બધું. પણ એનો રસ જો તીવ્ર હશે અને સ્થિતિ લાંબી હશે, દીર્ઘ હશે, તો તને છોડશે નહીં. માટે એ કસાય એનું કારણ છે. તો કસાયને એટલે યશો વિજયજી મહારાજે શબ્દ પ્રયોગ આપ્યો, કસાય મુક્તિ કિલરેવ મુક્તિ. ભાઈ તું કસાયથી મુક્ત થા તોય મુક્ત છે માની લે. જ્ઞાનીઓ માર્ગને ટૂંકો કરે, સંક્ષેપ કરે કે હું આ કરું તે કરું, આ કરું તે કરું, શું કરું, આ તપ મારાથી થતું નથી, આ વ્રત મારાથી થતું નથી, આ યાત્રાએ હું જઈ શકતો નથી, સ્વાધ્યાયમાં મારાથી બે કલાક બેસાતું નથી, ઘણું કરે. જ્ઞાનીએ કીધું કસાય મુક્તિ કિલરેવ મુક્તિ, હાલતા તું કસાયથી મુક્ત થઈ જા એ મુક્ત થવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હવે એમાં તું પથારીમાં પડ્યો હોય તો વાંધો છે, પગ ભાંગી ગયો હોય તો વાંધો છે, આંખે ન દેખાતું હોય તો વાંધો છે, કાને ન સંભળાતું હોય તો વાંધો છે, કસાયથી તારે મુક્ત થવું તો એમાં કાંઈ એકેય બહારની સ્થિતિ નડે છે, એમાં તારે કોઈ વ્રત કરવાનું છે, કોઈ તપ કરવાનું છે, કોઈ જાત્રાએ જવાનું છે, કસાયથી મુક્ત થઈ જા તો પણ તને મુક્તિનો આનંદ થશે. ભાવ પ્રગટાવવાનો છે કસાયથી મુક્ત થા. જ્ઞાનીઓ અનેક પ્રકારના ઉપાય આપે છે, અનેક પ્રકારના, કે કસાયથી મુક્ત થઈ જા, રાગ દ્વેષથી મુક્ત થઈ જા. કૃપાળુ દેવે એ જ વાત જુઠાભાઈને કીધી. સમય ઓછો છે, જુઠાભાઈનું શરીર એકદમ નિર્બળ છે, રોગોથી ઘેરાયેલું છે, કોઈ શક્તિ નથી, અને સમજે છે કે આ આત્મા શીઘ્ર પણ એવા એનો કાળ પૂરો થવા આવ્યો છે. તો એને કહે છે જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી મુક્ત થવું એ જ મારો ધર્મ છે. અરે ધર્મનું તો ઘણું સ્વરૂપ છે, વિસ્તૃત કરવો હોય તો ઘણો છે, પણ જ્ઞાનીઓ ટૂંકાવીને કે લે રાગ દ્વેષ કર્મ, રાગ દ્વેષ કર્મ, અને આત્મામાંથી રાગ દ્વેષ ગયે કેવળ જ્ઞાન પ્રગટે. તો આવી એકાદું મંત્ર, એકાદું સૂત્ર એ જો બેસી જાય ને કે મારે રાગદ્વેષ નથી કરવા, એટલે સંભાવ રાખવો જોઈએ, ગમે તે પરિસ્થિતિ થાય, ગમે તેવું સામે વિપરીત થાય, વિકટ થાય, તો પણ હું સંભાવની આરાધના કરીશ, હું સંભાવ રાખવા પ્રયત્ન, આટલી સચેતતા હું રાખીશ, હું સંભાવ રાખીશ, તો પણ જ્ઞાનીઓએ એને મુક્તિનો માર્ગ કહ્યો છે.
ભોગો થાય સો કર્મ ફળ, રાગ કરે નહીં ત્યાંય, તે બાંધે નહીં કર્મને, સંચિત ક્ષય થઈ જાય. જે પોતાના બાંધેલા કર્મના ફળને ભોગવતા તેમાં રાગ દ્વેષ પરિણામ કરતો નથી, તે નવીન કર્મ બંધ કરતો નથી, તથા તે રાગ દ્વેષ રહિત પરિણામથી તેને સંચિત કર્મનો ક્ષય થઈ જાય છે. નિજ શુદ્ધ સહજ આત્માના જ્ઞાનના અભાવથી ઉપાર્જન કરેલા એવા શુભ અશુભ કર્મના ફળને ભોગવતા છતાં વિતરાગ ચિદાનંદ પરમાત્મ ભાવરૂપ શુદ્ધ આત્મતત્વની ભાવનાથી ઉત્પન્ન થયેલ અતિન્દ્રિય સુખરૂપ અમૃતથી તૃપ્ત થઈ જે રાગાદિ દ્વેષ થતા નથી, અર્થાત રાગ દ્વેષ પરિણતિ કરતા નથી, તે જીવ જ્ઞાનાવરણાદિ કર્મો બાંધતા નથી અને તેમને નવા કર્મ આવતા ન હોવાથી જૂના કર્મોની નિર્જરા થાય છે. સંવરપૂર્વક નિર્જરા જ મોક્ષનું મૂળ કારણ છે. અહીં પ્રભાકર ભટ્ટ કહે છે કે કર્મોદયના ફળને ભોગવતા જ્ઞાની કર્મોને બાંધતા નથી એમ સાંખ્ય આદિ પણ કહે છે, તો તેઓને આપ શા માટે દોષ આપો છો? તેનું સમાધાન ત્યાં નિજ શુદ્ધાત્મભૂતિ લક્ષણવાળા વિતરાગ ચારિત્રની અપેક્ષા નથી, તે કારણથી તેઓને દૂષણ આપીએ છીએ. જે કર્મો બાંધ્યા છે એ ભોગવતી વખતે રાગ દ્વેષ નથી કરતા તો એને છૂટવાનો ચાન્સ છે, અને નવા કર્મ બંધાતા નથી, અને નિજ શુદ્ધ સહજ આત્મજ્ઞાનના અભાવથી ઉપાર્જન કરેલા એવા શુભ અશુભ કર્મના ફળને ભોગવતા છતાં વિતરાગ ચિદાનંદ પરમાત્મ ભાવ શુદ્ધાત્મ તત્વની ભાવનાથી ઉત્પન્ન થયેલ અતિન્દ્રિય સુખરૂપ અમૃતરૂપી તૃપ્ત થઈ જે રાગાદી દ્વેષી થતા નથી, કર્મોનો બાંધતા નથી અને તેમને નવા કર્મ આવતા નથી.
તમારો પ્રશ્ન શું છે? હા, નિર્જરાનું તત્વ આવ્યું છે કે અમે તમને કહીએ છીએ રાગદ્વેષ ન કરો, રાગદ્વેષ ન કરો, તો એ કહે છે ન કરવાથી ત્યારે તમે શું કરી રહ્યા છો? કયું તત્વની ઉપાસના ચાલે છે? નિર્જરા તત્વની. સંચિત કર્મનો ક્ષય થાય છે. ભોગવતી વખતે જે રાગદ્વેષ કરતો નથી તે નવા કર્મ તો બાંધતો જ નથી. સંવર તો છે જ, સંવર તો છે જ, પણ સંચિત કર્મનો પણ ક્ષય થઈ જાય છે. આ રાગદ્વેષ ન કરવાથી બે તત્વની ઉપાસના થઈ, સંવર પૂર્વકની નિર્જરા, સંવર પૂર્વકની નિર્જરા. અને જ્યારે સંવર પૂર્વકની નિર્જરા ન થાય અને આશ્રવ પૂર્વકની નિર્જરા થાય તો બંધ પડે. અને અકામ નિર્જરા તો થાય જ, કે નિર્જરા થાય કેમ કે જે કર્મ ભોગવો છો એની સ્થિતિ પૂરી થાય એટલે એ તો ચાલુ ખરી જવાનું છે. કર્મ એના દળિયા છે, આત્માના પ્રદેશને લાગેલા છે, એ કઈ રાખ્યું રોકાય એમ નથી. કર્મની નિર્જરા તો થાય જ છે, પણ સકામ નિર્જરા અને અકામ નિર્જરાનો ભેદ શું? સંવર પૂર્વક જે નિર્જરા થાય તે સકામ, અને આશ્રવ પૂર્વક થાય તે અકામ. બાંધતો હોય એના નિર્જર થતું હોય તો થાય, તો કેમ કે કર્મની નિર્જરા એ કર્મની સ્થિતિના આધાર ઉપર થાય છે, પણ સકામ અકામ એ સંવરના આધાર ઉપર થાય છે કે તે સમયે એને સંભાવ કેટલો છે, ક્ષમતા કેટલી છે, ધૈર્ય કેટલું છે, એના આત્માના પરિણામ અનાકૂળ કેટલા છે, એ વિકલ્પમાં છે કે નિર્વિકલ્પમાં છે, એ સ્વીકાર કરે છે કે પ્રતિકાર કરે છે, એ કયા ભાવમાં છે. અહીંયા એટલી સરસ વાત મૂકી કે ભોગવતાય એટલે ભોગવવા તો પડે જ છે, આમાં કોઈનું કંઈ ચાલે એમ નથી. ભોગવતાય એટલે પોતાના બાંધેલા કર્મોના ફળોને તો ભોગવવા જ પડે છે. કર્મ સ્વભાવે પરિણામે થાય ભોગથી દૂર. ભોગવતાય સ્વકર્મ ફળ રાગ કરે નહીં ત્યાંય. પોતાના કર્મો ભોગવતી વખતે પણ રાગ દ્વેષ કરતો નથી તો બાંધે નહીં કર્મને. તો એના બે પરિણામ કીધા, એક કર્મને બાંધતો નથી, નવા કર્મો બંધાતા નથી, અને પછી સંચિત ક્ષય થઈ જાય. અને સંચિત કરેલા કર્મો એના જે સત્તામાં છે, જે હજુ ઉદયમાં આવવાના છે, એ ઉદયમાં વિપાકને બદલે પ્રદેશ ઉપરથી આવીને ખરી જાય છે. એનું ફળ આપવાને એ શક્તિમાન થઈ શકતા નથી, એનો રસ ઘટી જાય છે. હા, આવા કર્મો ક્ષય થઈ જાય છે. ક્ષય થવાના બે પ્રકાર કીધા છે, એક વિપાક અને બીજો પ્રદેશ. તો એ ચાલ્યા જાય છે. એટલી બધી જીવની ઉત્કૃષ્ટ અવસ્થા છે કે પેલો કર્મના દડિયાઓ હવે એનો રસ ભોગવી, એનો વિપાક આપી શકતા નથી. આવે છે, ખરી જાય છે, જાય છે. અનનોટિસ જેને કહીએ, ખબર ન પડે. જેમ સામાયિકના કાળમાં કોઈ હોય કે પૂજાના કાળમાં હોય, કલાક બે કલાક સુધી ધર્મની આરાધના કરે તે સમયે કર્મ નથી આવવાના. આવવાના હોય એમાં સ્વકર્મ શુભ જ હોય, અશુભ પણ હોય, બધું આવે, અને છતાં એનું રસ એનું વેદન ન આવે. જો એ સામાયિકમાં હોય, કૌસંગમાં હોય, પૂજામાં હોય, સ્વાધ્યાયમાં હોય, તો કર્મનું વેદન એને થાય એમને એમ નીકળી જાય, અને ઓલું તો એનું ટાઈમ પૂરો થાય એટલે જાય. ઘણી વાર ગમે એમ કે સારું રીએ તો સારું, પણ એ રહેતું દુઃખદ હોય તો રહેતું અને સુખદ હોય તો પણ. બહુ સરસ કહે છે, બાંધે નહીં અને સંચિત કર્મ ક્ષેત્રે. નવા બાંધતો નથી અને જૂનાનો ક્ષય થાય છે. ભાઈ એવો કયો કિમિયો છે, કયો મંત્ર છે? ભોગવતી વખતે રાગદ્વેષ ન કરે. કર્મને ભોગવતી વખતે રાગદ્વેષ કરે, ભોગવતા છતાંય એટલે એ દુઃખદ હોય કે સુખદ હોય, એ કષ્ટપૂર્ણ હોય કે સરળપૂર્ણ હોય, પણ છતાંય એમાં એ રાગદ્વેષ કરતો નથી. તો બે પરિણામી મેળવે છે, સંવર અને તત્વ છે. આ તો સંવર અને નિર્જરા એ તો તત્વ છે, નવ તત્વની અંદર. પણ સંવર એટલે શું? એટલે પછી એનું વ્યવહારિક સ્વરૂપ આપ્યું છે, આ એનું પારમાર્થિક સ્વરૂપ છે. આપણે કહીએ કે સંવર એટલે 12 વ્રત, 10 લક્ષણી ધર્મ, આ પ્રકારનું અષ્ટપ્રવચન માતા, આ બધા સંવરના સાધનો 57 પ્રકારના છે. એ 57 કર્યા કરે આ હંજા વિના. પારમાર્થિક રહસ્ય એનું એ છે કે આ બધા સાધનો કરવાથી રાગદ્વેષ ન થાય. એ આ સાધનો, સંવરના સાધનો એવા છે કે જીવના વિકાર ઉપર અને વિભાવ ઉપર કંટ્રોલ છે, આ નિયંત્રણ છે કે હું આજે કોઈ પણ પ્રકારને સંવરની ક્રિયામાં છું. સામાયિકમાં આવું, પ્રતિક્રમણમાં આવું, કૌશલમાં આવું, સ્વાધ્યાયમાં આવું, ભક્તિમાં આવું, તે સમયે ગમે તે પ્રકારની ક્રિયા બને તે સમયે તો રાગદ્વેષની પરિણતિ અટકી જાય ને. ખરેખર આમાં હોય તો જરાય ન કરે, થોડો ઘણો અર્ધ કચરો હોય તો થોડુંક કરે, બૂમ પાડી લે. કોણ છે? હોય સામાયિકમાં બૂમ પાડી લે, કોણ છે, શું થયું? ઓલો જે સ્થિર છે એ તો સમજે છે કે જે થવું, મારે તો અત્યારે પ્રભુની પૂજા ચાલે છે, ભક્તિ ચાલે છે, એટલે એને વિકલ્પ આવતો નથી. તો તે સમયે એને આ સંવરની ક્રિયા થઈ. સંવરના સાધનો રાગદ્વેષના વિભાવને અટકાવે છે, આટલી એની તાકાત છે. એટલે જ્ઞાનીઓએ આ ગુપ્તિને સમિતિ એવું સરસ આપ્યું છે કે એમાં સમિતિમાં એને ચાલવા છતાં હિંસક ભાવ નથી, હિંસા નથી થતી એમ નહીં, એના ભાવમાં હિંસક ભાવ નથી, એની પરિણતિ હિંસાની નથી. મહાવ્રતને આચરનારા મુનિવરો એ પંચ મહાવ્રતની ભાવનાઓથી ભાવિત છે. મહાવ્રત છે અને એની ભાવના નથી તો વ્રતનું બાહ્ય સ્વરૂપ ચોકઠાનું છે અને અંદર ભાવનાનું સ્વરૂપ નથી. એ અહીંયા મૂકે છે કે ભોગવતાય સ્વકર્મ ફળ રાગ કરે નહીં ત્યાંય, તે બાંધે નહીં કર્મને સંચિત ક્ષય થઈ જાય. જુઓ, સંવર અને નિર્જરાનું આધ્યાત્મિક સ્વરૂપ કેટલું બધું સૂક્ષ્મ છે, છતાં કેટલું સરળ છે. આ સાધક કરી શકે, અહીંયા આ સાધકનો પ્રવેશ થયો. અને ચિલ્લા ચાલુ જે કંઈ ધર્મનો રાગી છે ને, એ તો મારે આજે આ કરવું છે, આજે આ કરવું છે, આ વ્રત કરવું છે, આ વ્રત બધું કર્યા કરે, સંવરના 57 સાધન કરે આધ્યાત્મિક પરિણામ વિના. જે કરવાનું છે તે એને થતું યાદ નથી આવતું, થતું નથી, અને ક્રિયાઓ બધી ચાલુ રહે છે. એટલે તપ કરે પણ ક્રોધ જાય નહીં, માન હટે નહીં, ઉલટાનું માન વધે, માન વધે. વ્રત કરે અને વૃત્તિ ક્ષય થાય નહીં અને માન લયું સ્વરૂપ અને ગ્રહ્યું ગ્રહે નહીં લેવા. અરે પરમાર્થને તો ગ્રહણ કરતો નથી. આ સંવરના સાધનો કરવા છતાં પરમાર્થને ગ્રહણ કરતો નથી, કેમ કે સંવરની ભાવના નથી. સાધન છે તો ભાવ શૂન્ય ક્રિયા કદી આ પતિ ફળ નવ, આ સમજાવવું જોઈએ. આ સમજવાની ભૂમિકા એ મુમુક્ષુની છે. આ મુમુક્ષુની છે કે મારે તો જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું છે. વિશેષ અવસર.